समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 267 सुधी आपणे स्वाध्याय कर्यो छे। कलश 267 ए वात आवी के जे त्यागवादमां प्रवीण छे अने सुनिश्चल संयम एटले के राग आदि अशुद्ध परिणति जेमां नथी एनो त्याग थयो छे एवो संयम એ બંનેમાં ઉપયોગને જોડીને રહ્યો છે એવો એ આત્મા એ પુરુષ એ નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે અને એ જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર મૈત્રી નું પાત્ર થયો છે એટલે કે એવી એને મૈત્રી પ્રગટ કરી છે અને એમ એને જ્ઞાન માત્ર નિજ ભાવની ભૂમિકાનો આશ્રય છે અને એવો પુરુષ એ સાધક છે જે પોતાની પૂર્ણ સિદ્ધ દશાને પ્રગટ કરે છે એટલે સમ્યક દર્શન અને સંયમ એ બે સહિત જેની દશા થઈ છે એ સિદ્ધ દશાને પ્રગટ કરે છે। હવે આ પછીથી આગળ આચાર્ય ભગવાન કહે છે કે આ રીતે જે પુરુષ આવી ભૂમિકાનો આશ્રય કરે છે તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે। ભૂમિકાની વાત કરી અને એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે તો એ શેને પ્રાપ્ત કરે છે એ વાત હવે આચાર્ય ભગવાને અહીંયા કળશ 268 કરી છે। એ છે કે આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે। તો આપણે કળશ 268 લઈએ। કળશ 268 ચિત્ત પિંડ ચંડીન વિલાસી વિકાસ હાશ શુદ્ધ પ્રકાશ પર નિર્ભર સુપ્રભાત આનંદ સુસ્થિત સદાય અસ્ખલિત એક રૂપ તસ્ય એવ ચ અયમ ઉદયતી અચલ અર્ચી આત્મા। કળશ 268 અર્થમાં અહીંયા કહે છે કે તસ્ય એવ એટલે પહેલા જેની વાત કરવામાં આવી છે એટલે કે પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તેને જ તસ્ય એવ તેને જ જે અગાઉના કળશમાં વાત કરવામાં આવી એવી ભૂમિકામાં જે રહ્યો છે તેને જ ચૈતન્ય પિંડનો નિર્ગળ વિલસતો જે વિકાસ એટલે કે ચિત્ત પિંડ ચંડીમ વિલાસી વિકાસ હાશ ચૈતન્ય પિંડનો નિર્ગળ વિલસતો જે વિકાસ તે રૂપ જેનું ખીલવું છે શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે. શુદ્ધ પ્રકાશ ભર નિર્ભર સુપ્રભાત આનંદ સુસ્થિત સદા અસ્ખલિત એક રૂપ આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે. ચ અચલ અર્ચી અયમ આત્મા ઉદયતી અને અચળ જેની જ્યોતિ છે એવો આ આત્મા ઉદય પામે છે. શું કહ્યું કે પહેલા જે વાત કરવામાં આવી, જે ભૂમિકાની વાત કરવામાં આવી, એ રીતે પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તેને જ ચૈતન્ય પિંડનો નિર્ગળ વિલસતો જે વિકાસ, તે રૂપ જેનું ખીલવું છે, અર્થાત ચૈતન્ય પુંજનો જે અત્યંત વિકાસ થવો, તે જ જેનું ખીલી નીકળવું છે. શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે અને અચળ જેની જ્યોતિ છે એવો આ આત્મા ઉદય પામે છે. બહુ સરસ વાત કરી છે. જે પ્રાપ્ત થાય છે એનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. પોતાનો આત્મા પ્રાપ્ત થાય છે, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એટલાથી ખ્યાલ નથી આવતો કે એને શું પ્રાપ્ત થાય છે. અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે અને એ કેવી રીતે છે એનું આ વર્ણન કર્યું છે. વિકાસની વાત કરતા કહે છે કે ચૈતન્ય પિંડનો નિર્ગળ વિલસતો જે વિકાસ, એટલે એવું ખીલવું, પોતે સાધક થઈ અને પુરુષાર્થ કરે છે, સમ્યક દર્શન સહિત એ પોતે પુરુષાર્થ કરે છે અને પુરુષાર્થ કરતા પછી એ પૂર્ણ દશા ખીલી ઉઠે છે, એવો પૂર્ણ વિકાસ થઈ જાય છે. ચૈતન્ય પુંજનો જે અત્યંત વિકાસ થવો, તે જ જેનું ખીલી નીકળવું છે, એવો આ શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે. સુપ્રભાત સમાન એટલે સૂર્યોદય થાય છે અને જે પ્રકાશ અંધકારને દૂર કરી દે છે, એવી રીતે આ આત્માનો જ્ઞાનરૂપી પ્રકાશ છે એ સુપ્રભાત સમાન છે. અને એમાં સાથે શું છે તો કે છે કે આનંદમાં સુસ્થિત એવું એનું સ્વરૂપ છે અને એમાં કાંઈ પડવા પણ થતું નથી, ઘટતું નથી. એટલે આનંદમાં સ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે. આનંદ પણ કેવો, એક સરખો આનંદ રહે છે, અવ્યાબાધ આનંદ, અને અચળ જેની જ્યોત છે એવો આ આત્મા ઉદય પામે છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે અહીં ચિત્તપિંડ ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે. ચિત્તપિંડ શબ્દમાં ક્યાં છે ને, ચિત્તપિંડ, એના દ્વારા પંડિતજી કહે છે કે એ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે. શુદ્ધ પ્રકાશ ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે. જ્ઞાન પ્રકાશ છે ને એટલે, અને આનંદ સુસ્થિત ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે અને અચલાર્થી વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. અચલાર્થી વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. એટલે આ ચાર શબ્દો અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશમાં વિશેષણ રૂપે જે મૂક્યા છે એ દ્વારા અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્યની પ્રાપ્તિ થાય છે એમ પંડિતજીએ સુંદર અર્થ કર્યો છે અને સાથે પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે એ વાત પણ આચાર્ય ભગવાને તસ્ય એવો શબ્દ મૂકી અને દર્શાવી છે. તસ્ય એટલે કે તેને જ, જેને એવી પહેલા જે ભૂમિકાનું વર્ણન કરવામાં આવ્યું એવી ભૂમિકાનો આશ્રય કર્યો છે તેને જ આવા અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વિધ્ય, અનંત સુખની પ્રાપ્તિ થાય છે. બહુ સુંદર વાત છે. બહુ આનો વિસ્તાર આપણે બીજું ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 239, કળશ 268, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે બેસતા વર્ષને સુપ્રભાત કહે છે ને. દિવાળી પછીથી વર્ષનો પહેલો દિવસ, બેસતું વર્ષ, એને સુપ્રભાત કહે છે. પ્રભાત તો રોજ છે પણ એ બેસતું વર્ષ છે એને સુપ્રભાત કહે છે. એના ઘણા કારણ છે. એમાં એક કારણ એ છે કે ભગવાન મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા, ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું અને જીવોને એ બંને અદ્ભુત પ્રસંગ બન્યા છે એટલે એમને માટે આ નવીન વર્ષ એ પ્રકાશમય વર્ષ છે, જ્ઞાનના પ્રકાશમય વર્ષ છે એમ એ સુપ્રભાત છે. એટલે વ્યસ્તા વર્ષને સુપ્રભાત કહે છે. ગુરુદેવ સુપ્રભાતને સમજાવતા અહીંયા કહે છે કે રાત્રિના અંધકારનો નાશ થઈ ભૂમંડળમાં સૂર્યના કિરણો ફેલાય તેને સુપ્રભાત કહે છે. તેમ પુણ્ય પાપની એકતા બુદ્ધિરૂપ અંધકારને ભેદીને સમ્યક દર્શન જ્ઞાનરૂપ જે ચૈતન્યની જ્યોતિ ઝળહળ પ્રગટ થાય તેને સુપ્રભાત કહે છે. જે અંધકાર હતો એને પુણ્ય પાપની એકતા બુદ્ધિ રૂપે અહીંયા કહ્યું. તેની સાથે એની સરખામણી કરી, પુણ્ય પાપની એકતા બુદ્ધિ એવો જે અજ્ઞાન ભાવ એ અંધકાર છે, તો એવા પુણ્ય પાપની એકતા બુદ્ધિ રૂપ અંધકાર એને ભેદીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપ જે ચૈતન્ય પ્રકાશની જ્યોત પ્રગટ થઈ છે તે સુપ્રભાત છે. અને આવું સુપ્રભાત જેને પ્રગટ્યું તે જીવે દિવાળી કરી દી નામ કાળ અને તેને એને અંતરમાં વાળ્યો. બહુ સુંદર વાત કરી છે ગુરુદેવે. જે અહીંયા દિવાળીને પણ આમાં સાંકળી લઈ અને જે ભાવ મૂક્યો છે, ભાવ દર્શાવ્યો છે, બહુ સુંદર ભાવ છે કે આવું સુપ્રભાત જેને પ્રગટ્યું છે એને જ સાચા અર્થમાં દિવાળી થઈ છે. દિવાળી થઈ છે એટલે શું દિવાળીમાં થયું છે? તો કે એને કાળને એને અંતરમાં વાળ્યો. કાળને અંતરમાં વાળ્યો એટલે કે પર્યાયને અંતરમાં વાળી. કઈ પર્યાયને? જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળ્યો. જે પરના લક્ષે રહી હતી એ પર્યાય, જે પરના લક્ષે રહીને જાણવાવાળી થતી હતી એ જ્ઞાનની પર્યાય હવે સ્વનું લક્ષ કરીને સ્વને જાણવાવાળી થઈ છે એમ એને દિવાળી છે. એનો અર્થ વિસ્તારથી સમજાવતા અહીંયા ગુરુદેવ કહે છે કે જો શું વાત આવી કે તસ્ય એવ, પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તેને જ, તસ્ય એવ તેને જ ચિત્તપિંડ ચંડીમ વિલાસી વિકાસ હાસ, ચૈતન્ય પિંડનો નિર્ગળ વિલસતો જે વિકાસ તે રૂપ જેનું ખીલવું છે, અર્થાંત ચૈતન્યપુંજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલવું છે, ખીલી નીકળવું છે, એ જે વાત કરી ને એમ એ આત્મા ઉદય પામે છે. તો ગુરુદેવ એને સમજાવતા કહે છે 240માં પાના ઉપર કે જુઓ શું કહે છે. નિર્મળ આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ અંદર વિરાજે છે. તેનો જે આશ્રય કરે છે તેને જ ચૈતન્યનો નિર્ગળ વિલસતો જે વિકાસ તે રૂપે ખીલવું થાય છે. જેમ ચાર પાંખડી વાળું કમળ હોય તો એ કમળ હજાર પાંખડીએ ખીલી નીકળે, તેમ ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ ત્યાં સ્થિત થતા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એમ અનંત ગુણ પર્યાયે ખીલી નીકળે છે. એમ અનંત ગુણોના નિર્મળ પરિણામ એને પ્રગટ થાય છે, એને અનુભવમાં આવે છે. નિર્ગળ વિલસતો વિકાસ એટલે શું? કે પ્રતિબંધ રહિત, નિરંકુશ, અમર્યાદિત, પૂર્ણ જ્ઞાન, દર્શન આદિ રૂપ વિકાસ થાય છે. જેને કોઈ રોકનારું નથી એવો અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય રૂપ વિકાસ ખીલી જાય છે. નિર્ગળ, નિર્ગળ વિલસતો વિકાસ, જે વિકાસને કોઈ રોકી શકે નહીં, કોઈ રોકનારું છે નહીં. અને શું વિકાસમાં પ્રાપ્ત થાય છે? તો કે અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત જ્ઞાન એમ અનંત ગુણો પૂર્ણપણે ખીલી નીકળે છે. સાધકને ભલે સાધક દશામાં છે ત્યારે સુભાવ રૂપ વ્યવહાર હોય, એવા વચ્ચે વ્યવહાર આવે, પણ એ કાંઈ ચીજ નથી અને એ કાંઈ પૂર્ણ દશાનું કારણ પણ નથી. સમ્યક દર્શન પછીથી એના પુરુષાર્થમાં વચ્ચે એવા સુભાવ, અહોભાવ, પૂજા, ભક્તિના ભાવ એ બધું આવે, પણ એ કાંઈ પૂર્ણ દશા પ્રગટ કરવાનું કારણ નથી. તો પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે એટલે પછી પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. આગળ કળશની વાતને સમજાવે છે કે વળી એમ કહ્યું ને કે શુદ્ધ પ્રકાશ ભર નિર્ભર સુપ્રભાત. શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે એવું આ આત્મા ઉદય પામે છે. શું કહ્યું? શુદ્ધ પ્રકાશની અતિશયતા એટલે શું? કે જ્ઞાનની સાતિશય વિશેષતા, સઅતિશય વિશેષતા. શુદ્ધ પ્રકાશની અતિશયતા એટલે શું? કે જ્ઞાનની સઅતિશય વિશેષતા, અર્થાત કેવળ જ્ઞાનની જળહળ જ્યોતિ તેને પ્રગટ થવાને લીધે જે સુપ્રભાત સમાન છે એવો આ આત્મા ઉદય પામે છે. જો આ સુપ્રભાત પૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલો પ્રભુ છે, એના અંતરદ્રષ્ટિ જ્ઞાન ને રમણતા થયા, તેને પર્યાયમાં કેવળ જ્ઞાનનો દિવ્ય સાતિશય પ્રકાશ પ્રગટ થાય છે. આ કેવળ જ્ઞાન શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે સુપ્રભાત સમાન છે. આવું સુપ્રભાત વ્યવહારના આશ્રયે પ્રગટ થતું નથી, શુદ્ધ નિશ્ચયના આશ્રયે જ પ્રગટે છે, અને જેને પ્રગટે છે તેને જ દિવાળી થાય છે. કોઈએ પ્રશ્ન કર્યો કે પણ જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, એવા ચાર ઘાતી કર્મો, તો કેવા ચાર ઘાતી કર્મોનો અભાવ કરે ત્યારે કેવળ જ્ઞાન થાય છે ને? એની તો કઈ વાત કરી જ નહીં, એના વિના કેવળ જ્ઞાન કેવી રીતે થયું? બધાના મનમાં આ જ છે કે કર્મનો ક્ષય થાય ત્યારે જ જ્ઞાનની દશા પ્રગટ થાય. કર્મ જ જીવને બધી રીતે નડી રહ્યા છે. એ કર્મ જાય તો કંઈક જીવ કરી શકે, જીવ ધર્મ ધ્યાન કરી શકે. આવી ઊંધી માન્યતા ઘણાને છે. મોટા ભાગના જૈનોને એમ જ છે કે કર્મ જ બધું કરે છે. હિન્દુમાં ઈશ્વરને કરતા માને છે, અને આ અભ્યાસ વગરના, શાસ્ત્રના અભ્યાસ વગરના મોટા ભાગના જૈનો કર્મને કરતા માને છે, કર્મને ઈશ્વર માને છે, કર્મ જ બધું કરે છે એમ માને છે. પણ અહીંયા એમ નથી. કર્મ એને રોકી રહ્યો છે એમ નથી. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ કર્મનો નાશ તો કર્મના કારણે કર્મમાં એટલે એ પરમાણુનો સ્કંધ છે એમાં થાય છે. જે પરમાણુનો સ્કંધ કારમણ્ય રજકણોનો સ્કંધ હતો એ કર્મરૂપ અવસ્થામાં હતો, હવે એ છૂટા પડી ગયા એટલે એ અકર્મરૂપ અવસ્થા થઈ. એ તો પૂતગળની દશા છે. ભાઈ કર્મનો નાશ તો કર્મના કારણે કર્મમાં થાય છે અને તેનો કરતા હરતા આત્મા નથી. એનો કરતા હરતા એ આત્મા નથી ને એ આત્માને કાંઈ કરતા નથી, નડતાય નથી. જળ કર્મનો અભાવ કરવો તે આત્માના અધિકારની વાત નથી. આત્મા કર્મથી તો જુદો છે અને કર્મને આધીન થયેલ વિકારથી પણ જુદો છે. કર્મથી તો આત્મા જુદો જ છે પણ કર્મને આધીન થયેલ વિકારથી પણ જુદો છે. કર્મને આધીન એટલે કર્મના ઉદયો સાથે જોડાતા જે વિકારી ભાવ થાય છે એવા વિકારી પરિણામ વિકારી ભાવથી પણ ભગવાન આત્મા જુદો છે. આવા નિજ શુદ્ધ આત્માના આશ્રય તેમાં જ પૂર્ણ સ્થિત થવાથી કેવળ જ્ઞાન આદિ પ્રગટ થાય છે. અને એમ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તો પછી એના નિમિત્તે પેલા ઘાતી કર્મોનો ક્ષય થાય છે. પણ એ ક્ષય આત્મા કરે છે એમ નથી કે એ ક્ષય થાય છે માટે આત્માને કેવળ જ્ઞાન થાય છે એમ નથી. આત્મા તો પોતાના અંતરંગ પુરુષાર્થ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. પણ અભ્યાસ વિના જ અત્યારે તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આત્માને છોડીને કર્મનો અને રાગનો મહિમા ચાલ્યો છે. શુદ્ધ ભાવનો મહિમા અને કર્મનો મહિમા. કર્મ બધું કરે ને શુદ્ધ ભાવ એનાથી પુણ્યબંધ થાય એટલે જાણે કે ધર્મ થઈ ગયો. આવી ઊંધી વાત ચાલી રહી છે. આ તો વિપરીતતા છે ભાઈ. પ્રવચન સાર ગાથા 16માં કહ્યું છે કે આત્મા પોતે જ કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ રૂપ થઈને પર્યાયમાં કેવળ જ્ઞાન આદિ રૂપે સ્વયંભૂ પ્રગટ થાય છે. આપણે 47 શક્તિના વર્ણનમાં એ વાતને બરાબર સમજ્યા છીએ. 41 થી 46 છ શક્તિઓ એ ષટકારક રૂપ શક્તિઓ છે અને આત્મા પોતે એ શક્તિઓના પરિણમન રૂપ થાય છે. એટલે એ શક્તિઓ છે એટલે કે આત્મા જ એ શક્તિરૂપ પરિણમે છે. શક્તિઓનું પરિણમન કહો કે આત્માનું પરિણમન કહો એક જ વાત છે. એટલે આત્મા જ એ કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ રૂપ થઈને પર્યાયમાં કેવળ જ્ઞાન આદિ રૂપે સ્વયંભૂ પ્રગટ થાય છે. માટે જીવો બહારની સામગ્રી શોધવા નાહક વ્યગ્ર સા સારું થાય છે. કોઈ પર સાધન નથી અને બીજા કોઈની સહાય નથી અને બીજા કોઈ કારક પણ નથી. હું શક્તિને કારણે ભગવાન આત્મા પોતે કેવળ જ્ઞાન આદિ રૂપે સ્વયંભૂ પ્રગટ થાય છે. સ્વભાવનો આશ્રય કરતા અંદર શક્તિ રૂપે છે તે સ્વયંમેવ પર્યાયમાં પ્રગટ થાય છે. અંદરમાં શક્તિરૂપે જે પડ્યું છે એ પર્યાયમાં પ્રગટ થાય છે. જે શક્તિરૂપ છે એની વ્યક્તતા થાય છે, એની વ્યક્તિ થાય છે. એમાં બાહ્ય સામગ્રીની કોઈ અપેક્ષા નથી, ગરજ નથી. વળી ત્યાં એક દ્રવ્યઘાતી અને એક ભાવઘાતી, એક ઘાતી કર્મના બે પ્રકાર કયા છે? દ્રવ્યઘાતી અને ભાવઘાતી. તો પોતે જ રાગમાં અટવાયો છે તે ભાવઘાતી છે અને તે જીવનો ઘાત કરે છે. એટલે એના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. અને એમાં દ્રવ્ય કર્મ તો નિમિત્ત છે, તો નિમિત્ત હોય પણ તે જીવની દશાનો ઘાત કરે છે એમ નથી. દ્રવ્યઘાતી કર્મ નિમિત્ત માત્ર છે. અને ભાવઘાતી કર્મનો વિચાર કરીએ તો ભાવઘાતી કેવું છે? તો કે જીવ પોતે જ એવા ભાવે થઈ અને ભાવઘાતી કર્મે થાય છે. ભાવઘાતી કર્મનો બંધ એને કેમ પડે છે? તો કે એવા વિભાવ ભાવે વિકારી ભાવે થાય છે એટલે એ આશરો અને એમ એ ભાવ બંધ પડે છે. તો એવા જે ભાવઘાતી કર્મ છે એ જીવના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. તો એ તો પોતે જ કર્યો છે, પોતે જ પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. એમાં દ્રવ્ય કર્મ નિમિત્ત હો પણ એ જીવની દશાનો ઘાત કરે છે એમ દ્રવ્યઘાતી કર્મ નિમિત્ત માત્ર છે. ભગવાન આત્મા પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ પ્રગટ કરીને, એવી સાધક દશાને પ્રગટ કરીને જ્યારે સંયમ સહિત વિચરે છે એવી ભૂમિકા અને પ્રાપ્ત કરે છે તો પોતાના પુરુષાર્થથી પોતે જ સ્વયંભૂ થાય છે, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એમાં એને બીજા કોઈની અપેક્ષા નથી, કેમ કે એ પોતે જ કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ રૂપ થઈને પર્યાયના કેવળ જ્ઞાન આદિ રૂપે સ્વયંભૂ પ્રગટ થાય છે. આગળ કોઈએ પ્રશ્ન કર્યો કે ભગવાનને દીનદયાળ કહે છે તે શું છે? ગુરુદેવ કહે છે કે ભગવાન દીનદયાળ છે એટલે કે પર્યાયની પામરતા એ દીનતા હતી. દીન એટલે ગરીબ, આમાં દીને દીર્ઘય કરવામાં આવે એટલે દીન એટલે ગરીબ. ધને રસ્વય દીન કહીએ એટલે દિવસ થાય અને ધને દીર્ઘય દીન કહીએ એટલે ગરીબ થાય. અહીંયા દીન દયાળ છે એટલે દીર્ઘય છે, એટલે ભગવાન દીન દયાળ છે એમ આપણે જે કહીએ છીએ તો એનો અર્થ શું થયો? જે કહે છે કે દીન દયાળ એટલે કે પર્યાયની પામરતા, પર્યાયની પામરતા એ દીનતા છે, એ ગરીબાઈ છે. તેને તોડીને જો જેને પર્યાયનું લક્ષ છે એ તો પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી એટલે એ તો બિચારો ગરીબ છે. ભલે એને વારમાં એને અનેક પ્રકારે સંપત્તિ પ્રાપ્ત થયો, રૂપાળું સુંદર મજાનું શરીર મળ્યું હોય, બધું હોય, પણ તે છતાંય જે પર્યાયને લક્ષે રહ્યો છે એ તો સમ્યક દર્શન પ્રગટ કરતો જ નથી. સ્વરૂપને લક્ષે થયા વિના સમ્યક દર્શન થતું જ નથી અને સમ્યક દર્શન વિના ધર્મની શરૂઆત પણ નથી. એટલે જેને એવું પર્યાયનું લક્ષ છે, પર્યાય દ્રષ્ટિ છે, એ પામર છે, એ દીન છે, એ ગરીબ છે. તો એવી પર્યાયની પામરતા, એવી ગરીબાઈ, એવી દીનતા હતી તો તેને તોડીને સ્વ આશ્રયે ભગવાન પોતાની પ્રભુતા પ્રગટ કરીને પોતે જ દીન દયાળ થયા છે. શું કહ્યું? ભગવાનની વાત એટલે તીર્થંકર ભગવાનની વાત છે કે તીર્થંકર ભગવાનને દીન દયાળ થયા. તો એ દીનદયાળ એટલે એ પર બીજાઓ જે દીન છે, ગરીબ છે, એની ઉપર દયા કરે છે એટલે દીનદયાળ છે એમ નહીં. પરમેશ્વર જીનેશ્વર ભગવાન એ બીજાઓ ઉપર દયા કરે અને એમની ગરીબાઈને, એમની દીનતાને દૂર કરે એવા દીનદયાળ નથી ભાઈ. પ્રભુએ તો કરુણા કરી જ છે, પ્રભુએ તો આ માર્ગ બતાવ્યો છે, મોટામાં મોટી કરુણા છે અને એમણે તો પોતે જે લક્ષ્મી પ્રાપ્ત કરી છે, પોતાના સ્વરૂપની જે પૂર્ણ લક્ષ્મી પોતે જે પ્રાપ્ત કરી છે એનો માર્ગ બતાવી દીધો છે. અને એટલું જ નહીં પણ આપણને સિદ્ધ સમાન કહી અને એમ બતાવી દીધું કે તું પણ મારા જેવી દશા પ્રગટ કરી શકે એવો જ છે. એવું અભૂતપૂર્વ જ્ઞાન આપણને આપ્યું છે, હવે એનાથી બીજી મોટી કઈ વસ્તુ હોય? પ્રભુએ તો એવી કરુણા વરસાવી દીધી છે પણ એ કરુણાનું ભાજન આપણે થયા જ નથી, આપણે પ્રભુને સમજ્યા જ નથી. એટલે હજી પ્રભુ પાસે જઈએ છીએ અને માગીએ છીએ, એટલે કે દેરાસરમાં જઈએ છીએ, દર્શન કરવા જઈએ છીએ ને કાંઈક માગીએ છીએ, પ્રભુ મને આમ આપજે ને તેમ આપજે, આપ તો દયાળુ છો, દીન દયાળ છો. વાસ્તવમાં એમ પ્રભુ તો પોતાના સ્વરૂપને વિશે બિરાજી ગયા છે અને એમને જે આપવાનું હતું એ આપી ચૂક્યા છે, અને અત્યારે તીર્થંકર ભગવાન એમની ઓમકાર ધ્વનિ દ્વારા એવા જ્ઞાનના ધોધ વહેરાવી રહ્યા છે કે જે આપણે ગણધર અને આચાર્ય ભગવાન દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. એ તો પ્રભુનો એવો મહા ઉપકાર તો વર્તે જ છે, એવી મહાલક્ષ્મી આપણને એમણે આપી દીધી છે, એવું જ્ઞાન આપણને આપ્યું જ છે અને હંમેશા એ તો પ્રાપ્ત થાય છે. એટલે બીજાની દયા કરે માટે દીનદયાળ એવો કંઈ અર્થ નથી. બીજાની દયા કરવાનું તો આત્માનું સામર્થ્ય જ નથી. કોણ કોની દયા પાડે, કોની દયા કરે? અહીંયા ભગવાન દીનદયાળ કહ્યા તો એમાં ગુરુદેવે આ રીતે અર્થ કર્યો કે પર્યાયની પામરતા એ દીનતા, અને એવી દીનતાને તોડીને સ્વ આશ્રય ભગવાન પોતાની પ્રભુતા પ્રગટ કરીને પોતે જ દીનદયાળ થયા. ભગવાને પોતાની દીનતા દૂર કરી પૂર્ણ પ્રભુતા પ્રગટ કરી એટલે એ દીનદયાળ છે, એમને દીનદયાળ કહીએ. અને એમ પ્રત્યેક આત્મા કરી શકે છે, દરેક આત્મા એમ દીનદયાળ થાય છે, કહી શકે એવો છે. સ્વના આશ્રયે જે નિર્મળ પરિણામ થાય છે એ નિર્મળ પરિણામ થી વિશેષ કોઈ મૂલ્યવાન નથી. એટલે એવી વસ્તુની પ્રાપ્તિ થતા કોઈ પણ પ્રકારની હવે દીનતા રહેતી નથી. જેણે એવો સ્વનો આશ્રય કર્યો છે એ પોતાની પૂર્ણ દશાને પણ પ્રગટ કરવાનો જ છે, એમ એ દીનદયાળ થાય છે. કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની શક્તિને વ્યક્ત કરવાનો ઉપાય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની શક્તિને વ્યક્ત કરવાનો ઉપાય તે ચૈતન્ય સ્વરૂપમાં અંતર એકાગ્ર થવું એ જ છે. કેવળ જ્ઞાનનો શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય તે અંતર એકાગ્રતાની પૂર્ણતા થતા થાય છે. કઈ બહારથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે એમ નથી. આવું કેવળ જ્ઞાન શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે કહે છે કે સુપ્રભાત સમાન છે. આ કેવળ જ્ઞાન છે તે સુપ્રભાત સમાન છે, કેમ કે એમાં જ્ઞાનની અતિશયતા છે. કેવળ જ્ઞાન શુદ્ધ પ્રકાશની અતિશયતા છે, એટલે કહે છે કે તે સુપ્રભાત સમાન છે. કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને સુપ્રભાત કહ્યું છે, કેમ કે તેમાં દર્શન મોહનો નાશ થઈને સમ્યક જ્ઞાનનો જાજવલ્યમાન સૂર્ય ઉગે છે. આમ સમ્યક જ્ઞાનને પૂર્ણ કેવળ જ્ઞાન સુપ્રભાત સમાન છે. વળી કળશમાં એમ કહ્યું ને કે આનંદ સુસ્થિત સદા અસ્ખલિત એક રૂપ, આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે એ વાત કરીને, અને એમ એ આત્મા ઉદય પામે છે તો એનો અર્થ કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે પૂર્ણ આનંદનો નાથ આનંદઘન પ્રભુ અંદર પોતે છે, એનો પર્યાયમાં સ્વીકાર કરી તેમાં જ લીન રહે તેને અનંત આનંદની દશા પ્રગટ થાય છે. પૂર્ણ આનંદનો નાથ આનંદઘન પ્રભુ અંદર પોતે છે, એનો પર્યાયમાં સ્વીકાર કરી, એનો પર્યાયમાં સ્વીકાર કરવો એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને તે તરફ વાળવા, તેથી જે હવે દર્શન જ્ઞાનની પર્યાય થાય છે તે કે પોતાના નિર્મળ ભવનને સ્વીકારવા વાળી એને અનુભવવા વાળી થાય છે, એને પર્યાયમાં સ્વીકાર કરવો. પૂર્ણ આનંદનો નાથ આનંદઘન પ્રભુ અંદર પોતે છે, એનો પર્યાયમાં સ્વીકાર કરી તેમાં જ લીન રહે તેને અનંત આનંદની દશા પ્રગટ થાય છે. કઈ પર્યાયમાં સ્વીકાર થાય છે? જ્ઞાનની પર્યાયમાં સ્વીકાર થાય છે. કેવી રીતે કરે છે? તો કે જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળીને. કેમ કે જ્ઞાન દર્શન એ ઉપયોગાત્મક છે, એવા ઉપયોગને સ્વ તરફ વાળે છે. તો હવે જે નવી પર્યાય થાય છે તે પર્યાય, એ જ્ઞાન દર્શનની પર્યાય, એ સ્વરૂપને જાણવા વાળી છે. અને સ્વરૂપ કેવું છે? તો કે અનંત શક્તિઓનું જેમાં નિર્મળ પરિણમન છે, નિર્મળ ભવન છે, એવું સ્વરૂપ છે. અનંત ગુણ છે, એ અનંત ગુણ કઈ એને દેખાય છે એમ નહીં, પણ અનંત ગુણોનું એક રૂપ પરિણમન એને અનુભવમાં આવે છે, એટલે અનંત ગુણ છે એમ જ્ઞાનનું પરોક્ષપણું છે. અને સાથે અતિન્દ્રિય આનંદના વેદનનું પ્રત્યક્ષપણું છે. એવો એ પોતે ભગવાન આત્મા પોતાને સ્વીકૃત થાય છે, એનો સ્વીકાર થાય છે. પૂર્ણ આનંદનો નાથ આનંદગણ પ્રભુ અંદર પોતે છે, એનો પર્યાયમાં સ્વીકાર કરી તેમાં જ લીન રહે, તેને અનંત આનંદની દશા પ્રગટ થાય છે. એવી છે આ દશા? તો કહે છે કે પરમ અમૃતમય છે. પરમ અમૃતમય છે, એકલું અમૃત છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી એ લોકોનું મહાપુણ્ય હોય છે. એવા ઇન્દ્ર ઇન્દ્રાણીને મહાપુણ્યના યોગે જે સુખની સામગ્રી પ્રાપ્ત થઈ છે અને એમાંથી જે સુખની પ્રાપ્તિ થાય છે અને એમાંથી જે આનંદ પ્રાપ્ત થાય છે, એ આનંદમાં તો જેણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે અને અતિન્દ્રિય આનંદ આવે છે, એવા અતિન્દ્રિય આનંદનો અંશ પણ નથી. અતિન્દ્રિય આનંદનું વેદન છે એનો એક અંશ પણ બાહ્ય સુખ સામગ્રીમાંથી પ્રાપ્ત થતો નથી. પોતાના સ્વરૂપમાંથી અતિન્દ્રિય આનંદનું વેદન, એ અલૌકિક આનંદનું વેદન છે, એ તો અમૃતમય છે. અને આ બાહ્ય સામગ્રીમાંથી જે કલ્પના કરી છે અને જે સુખ અને આનંદ આવે છે, એ તો ઝેર સમાન છે એમ ગુરુદેવ વારંવાર સમજાવે છે. આ વાત ઘણીવાર ગુરુદેવે કરી છે. અતિન્દ્રિય આનંદના સ્વભાવથી છલોછલ ભરેલો પ્રભુ ધ્રુવ વિરાજે છે. તેનો જેણે આશ્રય લીધો તેને પર્યાયમાં જે અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે તેની આગળ ઇન્દ્રના ભોગો તુચ્છ વાકે છે. પૂર્ણ આનંદ, પરમ ઉત્કૃષ્ટ આનંદનું તો શું કહેવું? આનંદમાં સુસ્થિત છે એવું એનું સદા અસ્ખલિત એક રૂપ છે. અસ્ખલિત પડવા પણ છે નહીં, સ્ખલન થાય જ નહીં, સદાય આનંદમાં સુસ્થિત છે. આનંદમાં જ સ્થિત થયા છે, આનંદમાં જ રહ્યા છે, સદાય હંમેશ માટે આનંદમાં જ રહ્યા છે. અને એ આનંદ પણ કેવો? અવ્યાભાસ, જેમાં કાંઈ વિક્ષેપ પડે નહીં, ઓછું થાય નહીં, એવો પૂર્ણ આનંદ. જેવા આનંદમાં સુસ્થિત છે એવું એનું સદા અસ્ખલિત એક રૂપ છે. પૂર્ણ આનંદની દશા જે પ્રગટ થઈ તે અસ્ખલિત છે. હવે એ કાંઈ ફરે એમ નથી, બદલાઈ જાય એમ નથી. સાદી અનંત કાળ એવો ને એવો જ આનંદ રહ્યા કરે છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, સંસારનો અંત થઈને મોક્ષ દશા થઈ તેમાં પૂર્ણ આનંદનું, એકલા આનંદનું, અનંત આનંદનું, અતિન્દ્રિય આનંદનું વેદન છે. અને તેમાં હવે કોઈ ફરક થાય નહીં એવું એ અસ્ખલિત છે. સિદ્ધ દશામાં શું છે? તો કહે છે કે સિદ્ધ દશામાં ત્યાં સ્વરૂપ લીનતાથી પ્રાપ્ત એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે. આ સિવાય બીજું કાંઈ જ નથી. આનંદ 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 આનંદ, પરમ આનંદ, અવ્યાવાદ આનંદ, એવું પરમ સુખ, એવી શાંતિ. પૂર્ણ આનંદના નાથને ભેટવાથી જે આનંદની, અનંત આનંદની દશા પ્રગટી છે તે કહે છે કે ભગવાન સિદ્ધને અવિચલ અસ્ખલિત એક રૂપ છે. આવી વાત છે. આગળ અહીંયા કહ્યું છે ને કે અચલ અચર્ચી અયમ આત્મા ઉદયથી, એ વાત કરી છે ને, એટલે કે છે કે અચલ જેની જ્યોત છે એવો આ આત્મા ઉદય પામે છે. દેખે છે કે અનંત વીર્ય સ્વરૂપ પ્રભુ આત્મા છે, અનંત વીર્ય સ્વરૂપ પ્રભુ આત્મા છે. એ વીર્ય કાંઈ ઘટતું નથી, ઓછું થતું નથી, અનંત વીર્ય. અને એ વીર્ય શક્તિ છે કે જે બધા ગુણોમાં વ્યાપે છે, એવું અનંત વીર્ય સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે એવું પ્રભુ ભગવાન આત્મા છે. એમાં લીન થઈ પરિણમતા અનંત જ્ઞાન દર્શન સુખ ઇત્યાદિ સહિત નિજ સ્વરૂપની રચના કરે એવું અનંત બળ તેને પ્રગટ થાય છે. એવું અનંત બળ એને પ્રગટ થાય છે, શક્તિ એને પ્રગટ થાય છે, નિજ સ્વરૂપની રચના કરે એવું અનંત બળ એને પ્રગટ થાય છે. જે શક્તિમાં છે તે તેનો આશ્રય લેતા અચળ જ્યોતિ રૂપ પ્રગટ થાય છે. આપણે પુરતાલી શક્તિના વર્ણનમાં એ વાતને સમજ્યા છીએ ને કે જે શક્તિ છે તે દ્રવ્યમાં પડી છે, તે ગુણ રૂપે છે, એટલે દ્રવ્ય ગુણમાં તો વ્યાપે છે પણ એ પર્યાયમાં વ્યાપે છે ત્યારે એનો અનુભવ એને થાય છે. અનંત ગુણોનું એક રૂપ પરિણમન એને અનુભવમાં આવે છે, કેમ કે પર્યાયમાં એ પ્રગટ થાય છે. અનંત ગુણો કંઈ કુટસ્થ નથી, એનું પરિણમન છે અને એ નિર્મળ પરિણમન છે એ અનુભવમાં આવે છે. એને એક સમયની વર્તમાન જ્ઞાનની પર્યાય અનુભવ સહિત જાણે છે. સુખદેવ કહે છે કે આવું દિવ્ય પ્રભાત, આવું દિવ્ય સુપ્રભાત, સૂર્ય ઉગે અને આત્મે એમાં તો સુપ્રભાત કાયમ રહેતું નથી. સૂર્ય ઉગે અને પછી સાંજે આત્મે તો એમાં તો સુપ્રભાત કાયમ રહેતું નથી, પરંતુ આ ચૈતન્ય સૂર્ય તો ઉગ્યો તે ઉગ્યો, આ ચૈતન્ય સૂર્ય તો ઉગ્યો તે ઉગ્યો, હવે તે આથમતો નથી. આવું દિવ્ય સુપ્રભાત સાદી અનંત રહે એવો આ આત્મા ઉદય પામે છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે અહીં ચિત્તપિંડ ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે. શુદ્ધ પ્રકાશ ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે. આનંદ સુસ્થિત ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે અને અચલાર્ચી વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. જો ભાવાર્થમાં પંડિતજીએ અનંત ચતુષ્ટયની વાત લીધી છે કે આ કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે, તો એ અનંત ચતુષ્ટય કઈ રીતે પ્રગટ થાય છે એ આ જુદા જુદા વિશેષણ દ્વારા દર્શાવ્યું છે. ચિત્તપિંડ, શુદ્ધ પ્રકાશ, આનંદ સુસ્થિત અને અચલાર્તિ આ ચાર શબ્દ લઈ અને પંડિતજીએ એ વાત સમજાવી છે કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એવા અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. કોને પ્રગટ થાય છે? તો કે જે પોતાના સ્વરૂપમાં લીન થાય છે એને એ પ્રગટ થાય છે. અહીંયા ગુરુદેવ હવે સુખની વાત સમજાવતા કહે છે કે સુખધામ પ્રભુ આત્મા છે, તેથી સુખ તો આત્મામાં ભરપૂર ભર્યું હતું. તે અંતર એકાગ્રતા વડે પર્યાયમાં વ્યક્તપણે પ્રગટ થયું એમ કહેવું છે. અનંત સુખની વાત કરી તો ક્યાંથી આવી? બહારથી નથી આવતું, એ તો અંદરમાં પડ્યું છે. આત્મામાં ભરપૂર ભર્યું હતું તે અંતરમાં એકાગ્રતા વડે પર્યાયમાં વ્યક્તપણે પ્રગટ થયું છે. મોક્ષ સ્વરૂપ જ ભગવાન આત્મા છે. રાગની એકતા હતી તે ટળી એટલે એનું ભાન થયું. રાગની દ્રષ્ટિ હતી એટલે એને એનું ભાન થતું નહોતું કે પોતે મુક્ત સ્વરૂપ જ છે. પણ જ્યાં રાગની એકતા ટળી અને સ્વભાવની એકતા થઈ એટલે એને એનું ભાન થયું કે હું આવો છું. અને સ્વરૂપમાં જ્યાં એકાગ્રતા સિદ્ધ કરી ત્યાં રાગનો નાશ થયો અને પર્યાયમાં મુક્તિ થઈ ગઈ, મોક્ષ થઈ ગયો. હવે રાગ ઉત્પન્ન જ નહીં થાય. અચલાગતિ, અચલાગતિ વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. અને પૂર્વોક્ત ભૂમિનો જે કહેવામાં આવ્યું એટલે જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિનો, પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી આત્મા નો ઉદય થયો એમ કહ્યું. તો એ પૂર્વોક્ત પ્રકારે જે સાધકની દશા અને એના પુરુષાર્થની વાત કરી સંયમ સહિત, એમ એ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિનો આશ્રય કરતા એને આવો ઉદય થાય છે. બહુ સરસ વાત કરી કરી અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને. જ્યારે જ્યારે કોઈક વાત પૂરી કરી હોય ત્યાર પછીથી ભગવાન આત્માના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ વિશે વાત કરી હોય અથવા તો એની પૂર્ણ દશા કેવળ જ્ઞાનની દશાની વાત કરી હોય, હંમેશા આ રીતે જ વાત હોય છે. એવો ભગવાન આત્મા એ ભાવે પરિણમી જાય છે, એવો એ ઉત્પન્ન થાય છે. આત્મા પોતે પૂર્ણ શક્તિથી ભરેલો ભગવાન છે પણ પર્યાયમાં એવી વ્યક્તતા થઈ જાય છે. અને પછી એના પછી તો જે આ પુરુષાર્થ થયો અને જે આત્મા ઉદયરૂપ થયો છે તો એની આગળ વધારે ભાવના એમ કરે છે કે એવો જ આત્મસ્વભાવ અમને પણ પ્રગટ હો. અને એવું કડકરૂપ કાવ્ય 269 એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સમયસારની સ્તુતિ બોલીશું.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણી ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહાર ના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આળસે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી